षोडश कारण भावना तीना संबंधी आपणो विषय चाली रह्यो छे। षोडश कारण भावना भाववानो भाव कोने आवे छे तो के षोडश कारण भावना भाववानो भाव की सम्यक दृष्टि धर्मात्मा ने जे साच्चो जोवामां आवे छे। બે પ્રકારની ભાવના ભાવવામાં આવે છે, એક તો 12 ભાવના ભાવવામાં આવે છે અને એક 16 કારણ ભાવના ભાવવામાં આવે છે। એમાં જે ભાવના શબ્દ આવે છે એ ભાવના શબ્દનો અર્થ છે વારંવાર તેનું ચિંતન કરવું, ઉપયોગને એમાં રમાવવો, તો એ જે ચિંતન કરવું એને અહીં ભાવના કહેવામાં આવે છે। તો 12 ભાવનાઓનું ચિંતન કોણ કરે છે? તો કે મુખ્ય રૂપથી મુનિરાજ, જ્યારે એક સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા શ્રાવકનો જીવ જ્યારે મુનિ દીક્ષા અંગીકાર કરવા માટે એના જ્યારે ભાવ લાલાયત થાય છે ત્યારે એ આ 12 ભાવનાઓનું ચિંતન કરીને વૈરાગ્ય વધારે છે અને એ પ્રમાણે ચિંતન કરતા કરતા સંસાર શરીર ભોગોથી ઉદાસીન થઈને અહીંયા આગળ જીનેશ્વરી દીક્ષા અંગીકાર કરે અને એક ભાવના છે ષોડશ કારણ ભાવના। તો કે છે કે એવું ચિંતન કોને હોય છે? તો કે છે કે એ ગ્રહસ્થ ચોથા ગુણસ્થાન વર્તી અવિરત સમ્યક દ્રષ્ટિને પણ જોવામાં આવે છે, મુનિરાજને પણ જોવામાં આવે છે। જગતના જીવો, અરે મને જે આ માર્ગની પ્રાપ્તિ થઈ છે, મને આ રત્નત્રયની પ્રાપ્તિ થઈ છે, મારી પરિણતિની અંદર આ દુઃખનો અભાવ અને આ આનંદનું વેદન થયું છે, તે જગતના સમસ્ત જીવો આ આનંદ દશાને પ્રાપ્ત થાય, અરે કોઈ પણ જીવ કેમ ન હોય, અમે ક્યાં ભેદ પાડવા બેસીએ, અહીંયા તો પ્રાણી માત્ર તો કહે છે કે આ સુખનું વેદન કરે, એને આ તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિનો લાભ મળે અને પોતા ભવભ્રમણમાંથી મટે, એમ જેને ઉત્કૃષ્ટ અંદરમાં ભાવ ઉત્પન્ન થાય છે ત્યારે અહીંયા આગળ જો યોગ્યતા હોય તો તીર્થંકર પ્રકૃતિનો પ્રાપ્ત થાય। પણ એની સાથે કન્ડિશન છે કે જેણે માર્ગ જોયો છે, જેને રત્નત્રયની પ્રાપ્તિ થઈ છે એને આવો ભાવ થાય, જેને રત્નત્રયની પ્રાપ્તિ ન થઈ હોય તો એની ખાલી કોરી ભાવના કહેવાય, કસાયની મંદતામાં એવા ભાવ, કદાચિત મિથ્યા દ્રષ્ટિનો એવો ભાવ આવે, પણ જે પોતાને જ નથી જોતો અને એ એમ કે જગતના જીવો પામે, જગતના જીવો પામે, પેલા તું તો પામી ગયા, અહીંયા કહે છે કે જે પામી ગયો છે એની ભાવના સાચી, જે પામી નથી ગયો એને પામવાનું છે, એમ એની ભાવના કોની સાચી? જેમ પંડિત શ્રી ટોડરમલજી ત્યાં 7મા અધ્યાયની અંદર કહે છે કે ભક્તિ કોને સાચી, એ કહે છે કે ત્યાં અજ્ઞાની બહારમાં ઉછળતો દેખાય છે ને, એ કહે છે કે ગમે તેટલો ઉછળે પછાડા કરે પણ સાચી ભક્તિ તો જ્ઞાની ધર્માત્માને, એમ અહીંયા આગળ કહે છે કે સાચી ભાવના કોને? તો કે જેને અહીંયા આગળ સ્વપરનું ભેદ જ્ઞાન વર્તે છે, જેને પરિણતિની અંદર પોતાના ગાયક સ્વભાવની સ્થાપના કરી છે, એને જ બહારમાં આ પ્રમાણેનો વિકલ્પ આવે છે કે જગતના જીવો પણ આ અનંત દુઃખથી છૂટીને સત્ય માર્ગને પામી જાય, એ પ્રમાણેની વાત છે। એની અંદર આપણે જોયું હતું કે આ જે 16 કારણ ભાવના જે છે તે કઈ પ્રકૃતિના આશ્રવનું કારણ થાય છે? અહીંયા આગળ કહીએ છીએ કે 16 કારણ જે ભાવના જે છે તે અહીંયા આગળ આ તીર્થંકર પ્રકૃતિના આશ્રવનું કારણ થાય છે। હવે આજે આપણે થોડુંક એ વિષય જોઈશું કે એવો કયો જીવ હોય છે, કયા જીવને આ પ્રમાણે તીર્થંકર પ્રકૃતિનો બંધ અથવા તેનો આશ્રવ જોવામાં આવે છે। જગતની અંદર જે જીવ તીર્થંકર બનવાનો છે, સુકર્મ વ્યવસ્થા છે, સુપ્રકૃતિના નિયમો છે, કેવી ટાઈપના એની નિયોગ જોવામાં આવે છે એ બધી ચર્ચા જીનાગમની અંદર કરવામાં આવે છે. એની અંદર આપણે સૌથી પહેલા એ સમજશું કે તીર્થંકર પ્રકૃતિનો બંધ કોને થાય, મૂળ અગત્યની વાત એ છે. એટલે કે આવી ભાવનાની શરૂઆત કોને જોવામાં આવે છે, સંવાદ શબ્દ વાપરે કે તીર્થંકર પ્રકૃતિનો બંધનો પ્રારંભ કયો જીવ કરે. જેવો બંધ કોને થાય એક અલગ વાત, અને બંધનો પ્રારંભ કયો જીવ કરશે એ બીજી વાત છે. તો અહીંયા આગળ કહે છે કે તીર્થંકર પ્રકૃતિનો પ્રારંભ ચાર ગતિના જે જીવ છે એ ચારે ગતિના જીવમાંથી એકમાત્ર મનુષ્ય ગતિનો જીવ જ એનો પ્રારંભ કરી શકે છે. નંબર એક પોઈન્ટ શું કીધું કે તીર્થંકર પ્રકૃતિના બંધનો પ્રારંભની વાત ચાલે છે. તો કે છે કે પ્રારંભ કોણ કરશે, તો કે છે કે પ્રારંભ એક મનુષ્ય ગતિના જીવને, જેને કહેવાય કે એ બંધનો પ્રારંભ શરૂ થાય છે. એ કર્મ ભૂમિનો જ હોવો જોઈએ, ભોગ ભૂમિનો નહીં ચાલે. આ નિયોગ, આ બધા નિયમો છે, કેટલાક પ્રકૃતિગત નિયમો છે. તો કે કર્મ ભૂમિનો અને એ પણ પર્યાપ્તક જ હોવો જોઈએ, અપર્યાપ્તક ન હોવો જોઈએ. પર્યાપ્તક અપર્યાપ્તક તમે બધા સ્વાધ્યાયી છો મને ખ્યાલ છે, એટલે એ પ્રમાણે ખ્યાલ હશે. તો કે પર્યાપ્તક જ જીવ હોય અને કર્મ ભૂમિનો મનુષ્ય પુરુષલિંગ ધારી કરી શકે. હવે સમજજો જરા, તીર્થંકર પ્રકૃતિના બંધનો પ્રારંભ પુરુષલિંગ ધારી મનુષ્યની અંદર પુરુષલિંગ ધારી એનો બંધ કરે છે. હવે બીજી એક વાત એ છે કે ઉદય કોને આવશે, જેમ અહીંયા આગળ પુરુષલિંગ ધારીને એને એનો બંધ જોવામાં આવે છે, તો જ્યારે પણ ઉદય આવશે તો કે છે કે કોને ઉદય આવશે, તો કે છે કે એ દ્રવ્યથી પુરુષ જીવને ઉદય જોવામાં આવશે. જો તીર્થંકરનો જીવ તે ભાવમાં મુકશે જશે, તીર્થંકરનો જીવ તે ભાવમાં મુકશે જશે, તો એ જે જીવ છે તે દ્રવ્યથી તો પુરુષ હશે અને ભાવવેદથી પણ એ પુરુષ જ એ પર્યાયની અંદર જોવામાં આવશે. સ્ત્રીવેદ વાળો મોક્ષે જાય કે ન જાય, બોલો, સ્ત્રી વેદ વાળો મોક્ષે જાય કે ન જાય? બહેનોનું શું કેવું છે? દ્રવ્ય લિંગ વેદ, વેદ, હા, અહીંયા વેદ ની વાત ચાલે છે. સ્ત્રી, સ્ત્રી વેદ અને
ભાવ,
પુરુષ વેદ, નપુસક વેદ અને સ્ત્રી વેદ, આ ત્રણ વેદ પ્રસિદ્ધ છે. એ ચારિત્ર મુનિની પ્રકૃતિ છે ત્રણ. હવે સાંભળજો જરા, કોઈ જીવ દ્રવ્ય થી પુરુષ હોય તો પહેલો તો નિયમ છે કે મોક્ષે જવા વાળો નિયમથી દ્રવ્યથી પુરુષ જ વેદ વાળો હોય, દ્રવ્ય વેદ જેને કહેવાય. પણ ભાવ વેદ ની અંદર એ ચાહે પુરુષ વેદ વાળો હોય, ચાહે સ્ત્રી વેદ વાળો હોય, કે ચાહે નપુસક વેદ વાળો હોય, ભાવ વેદ માંથી ત્રણ પણ કોઈ પણ વેદ હોય તો એ ભાવ ની અંદર એ મોક્ષે જઈ શકે. પરંતુ તીર્થંકર માટે, જે જીવ તીર્થંકર થવાનો છે તેના માટે તે દ્રવ્ય થી પણ પુરુષ વેદ જોવામાં આવશે અને ભાવ થી પણ પુરુષ વેદ જોવામાં આવશે. કેટલા ખ્યાલ આવે છે ને, જે બીજા જે તીર્થંકર નથી થવાના તો એ તો કોઈ પણ ત્રણ ભાવ વેદ માંથી જેની સત્તા હશે, તો કે છે કે એ આગળ જઈને એ વેદનો તો અભાવ થવાનો છે, પણ એ પર્યાયમાં, એ મનુષ્ય પર્યાયની અંદર એને કયો વેદ જોવામાં આવશે, તો ત્રણ માંથી કોઈ પણ વેદ હશે, પણ દ્રવ્ય થી તો પુરુષ જ હોય, અને ત્રણ માંથી કોઈ પણ વેદ હશે તો મોક્ષે જઈ શકશે. પરંતુ તીર્થંકરના જીવ માટે એવો નિયમ છે કે દ્રવ્યથી પણ પુરુષ વેદ હોય અને ભાવથી પણ પુરુષ વેદ હોય, એવો જીવ ત્યાં આગળ એ પ્રમાણે તીર્થંકરનો જીવ મોક્ષે જાય છે. હવે જુઓ આગળ, જેને એકવાર તીર્થંકર પ્રકૃતિનો બંધ થઈ જાય, જેને એકવાર તીર્થંકર પ્રકૃતિનો બંધ થઈ જાય, તો યા તો તે એ જ ભવની અંદર મોક્ષે જાય, યા તો તે ત્રીજા ભવની અંદર મોક્ષે જાય. આ નિયમ બે ભવ ના હોય, યા તો તે એક જ ભવમાં એ જ ભવમાં મોક્ષે જઈ શકે, યા તો તે એ ત્રીજા ભવની અંદર મોક્ષે જશે. હવે અહીંયા આગળ એમ કહીએ છીએ કે જેને તીર્થંકર પ્રકૃતિનો બંધ થાય તો એ મનુષ્ય ગતિના જીવને જ થવાનો. તો મનુષ્ય ગતિના જીવને જ્યારે એ બંધ થશે તો એ મનુષ્યનો જીવ જો વિશેષ પુરુષાર્થ ઉપડે અને એની યોગ્યતા હોય તો એ જ ભવમાં મુનિ દીક્ષા અંગીકાર કરીને કેવળ જ્ઞાન લઈને મોક્ષે ચાલ્યો જાય. પરંતુ અજીમ સમજો એના ભવ બાકી હોય તો કેટલા હોય? તો કે ત્રણ હોય. તો કે છે કે કેવી રીતે ત્રણ હોય? તો કે વર્તમાનનો એક મનુષ્ય ભવ, એના પછી અહીંયાથી જશે તો ક્યાં જશે? તો કે છે કે દેવ ગતિમાં જશે બીજો ભવ, અને દેવમાંથી નીકળીને અહીંયા મનુષ્ય પર્યાયમાં આવીને અહીંયા મુનિ પણ અંગીકાર કરીને મોક્ષે ચાલ્યો જશે. એક તો દેવ ગતિનો જીવ દેવ ગતિમાંથી નીકળીને તીર્થંકર બનીને મોક્ષે જઈ શકે, યા તો નરક ગતિનો જીવ અહીંયા નરક ગતિમાંથી અહીંયા મનુષ્ય પર્યાયમાં આવીને એ તીર્થંકર બનીને મતલબ કે એ મોક્ષે જઈ શકશે. આમ અહીંયા આગળ કહેવામાં આવે છે કે એ મનુષ્ય ગતિનો જીવ જેને તીર્થંકર પ્રકૃતિનો બંધ કર્યો છે એ જીવ જો નરકમાં જાય તો નરકમાંથી પણ નીકળીને મનુષ્યમાં આવીને મોક્ષે જશે, અને જો દેવગતિમાં જાય તો દેવગતિમાંથી આવીને પણ મોક્ષે જઈ શકે. એની અંદર એક બીજી કેટલીક વાતો કે નરક ગતિમાં કેમ જાય છે? તો કે છે કે સમ્યક દર્શન થયા પછી જીવને નરક આયુનો બંધ થતો નથી, પરંતુ કોઈ એક મિથ્યા દ્રષ્ટિ જીવ છે કે જેને અહીં આયુનો બંધ થયો નથી અને એને અહીંયા આગળ નરક આયુનો બંધ થઈ જાય અને પાછળથી સમ્યક દર્શન થાય તો એ સમ્યક દર્શન ભલે થયું હોય પરંતુ એકવાર આયુનો બંધ થયો પછી એની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. કે છે કે તીર્થંકર પ્રકૃતિનું કાળ બતાવો તો કે કાળ ખીચામાં રાખવાનું. અહીંયા આગળ કે છે કે એકવાર આયુનો બંધ થઈ ગયો પછી એની અંદર કે છે કે કશું કોઈનું કંઈ ચાલતું નથી. આવી વ્યવસ્થા છે બધી, અને આ પ્રકૃતિગત નિયમરૂપ વ્યવસ્થાઓ છે. હવે સાંભળજો જરા. તો અહીંયા આગળ કે છે કે પહેલા આયુનો નરક આયુનો બંધ થઈ ગયો હોય, પાછળથી સમ્યક દર્શન થઈ ગયું હોય અને પછી એને તીર્થંકર પ્રકૃતિનો બંધ એને થઈ શકે છે, એવો જીવ નરકમાં જઈ જશે. બરોબર. હવે નરકમાં જશે તો કઈ નરક સુધી જશે? હવે જો થોડો પ્રશ્ન થોડો સરખો કરીને પૂછ્યું, બરોબર. તીર્થંકર પ્રકૃતિ સત્તામાં છે, તીર્થંકર પ્રકૃતિ સત્તામાં છે, સમ્યક્ત્વ પણ સાથે છે, તો એ કઈ નરકમાં જશે? તીર્થંકર પ્રકૃતિ પણ સત્તામાં છે અને અહીંયા આગળ જો સમ્યક દર્શન પણ છે તો એ જીવ પહેલી નરક થી નીચે નહીં જાય, કારણ કે સમ્યક દર્શન લઈને કોઈ પહેલી નરક થી નીચે નથી જતી. એટલે એ જે સમ્યક દર્શન છે અને અહીંયા આગળ તીર્થંકર પ્રકૃતિની સત્તા છે તેવો અહીંયા આગળ કહે છે કે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જીવ અને ક્ષયોપશમ સમ્યક દ્રષ્ટિ જીવ બે. તો કહે છે કે એ જો પહેલી નરકમાં જશે તો તીર્થંકર પ્રકૃતિની સત્તા લઈને જેને કહેવાય કે એ પ્રમાણે પહેલી નરકમાં જઈને એવી રીતે એનું ત્યાં કામ કરી લેશે. કૃતકૃત વેદક લીધો છે એની પાછી એક અલગ વ્યવસ્થા છે, એને આપણે ટચ નથી કરવું. હવે સાંભળજો, હવે જે જીવ અહીંયા આગળ મુખ્ય રૂપથી સાયિક સમ્યક દ્રષ્ટિ એ પહેલી નરક થી નીચે નહીં જાય. હવે સમજો અહીંયા આગળ કોઈ ક્ષયોપશમ સમ્યક દ્રષ્ટિ છે તો ક્ષયોપશમ સમ્યક દ્રષ્ટિ એક સમ્યક્ત્વ લઈને અહીંયા આગળ કહે છે કે બીજી ઇત્યાદિ નરકોની અંદર એ જન્મ લેતો નથી, તો એ શું થશે કે તીર્થંકર પ્રકૃતિની સત્તા તો છે. સાંભળજો બરોબર, અહીંયા આગળ તીર્થંકર સૌથી પહેલા અહીંયા મિથ્યાત્મ અવસ્થામાં એને નરક આયુનો બંધ કર્યો, એના પછી એને સમ્યક દર્શન ની પ્રાપ્તિ કરી અને સમ્યક દર્શન માં એને ક્ષયોપશમ સમ્યક્ત્વ છે. હવે ક્ષયોપશમ સમ્યક્ત્વ વાળાને જે તીર્થંકર પ્રકૃતિનો બંધ થયેલો છે સમ્યક દર્શન પછી, તો હવે અહીંયા આગળ શું થશે કે અહીંયા આગળ હવે એ જ્યારે मरण ने प्राप्त थसे एनी पहला अंतर मुहूर्त पहला ए सम्यक मने बमीना अने ए सम्यक दर्शन थी च्युत थसे अने त्यागण उत्पन्न थतानी साथे पर्याप्त अवस्था धारण करीने फरीती पाचो ए सम्यत्वनी प्राप्ति करी ख्याल आवे छे आटलो केवल मतलब चयोपसम तमने दृष्टि जीव सम्यत्व लईने बीजी त्रीजी नरकमां जता नथी ए शुं करशे कि जारे बीजी अथवा त्रीजी नरकनी अंदर जेने उत्पन्न थवानुं होय तो ए अंतर मुहूर्त माटे सम्यक्त्व ने छोड़से जो तीर्थंकर प्रकृति नी सत्ता वाळो मिथ्यात्व दशामां आवशे જો ગજબની વાત છે એવી છે યોગ્ય એવી છે પરિણામોની યોગ્યતા એ વિચિત્રતા છે એવા નિયોગ છે જો સાંભળજો તીર્થંકર પ્રકૃતિની સત્તા પડી થઈ હવે આ જુઓ પરિણામોની વિચિત્રતા કેટલું બધું કહી દે છે બોલો કયા પરિણામ હું કરી શકું છું જેને આવો ઉત્કૃષ્ટ ભાવ આવી ગયો કે જે ભાવથી એને તીર્થંકર પ્રકૃતિનો બંધ થયો છે તો હવે અહીંયા આગળ પરિણામ કેમ બગડ્યા તો કે છે કે અહીંયા મિથ્યાત્મમાં કેવી રીતે આવી ગયો કે બસ આ જ પરિણામોની યોગ્યતા એ જીવ કે છે કે કોઈ પણ પરિણામનો તું કરતા થવા જાય છે તો કે છે કે એ જે તારું અજ્ઞાન અને મિથ્યાત્મ છે જો કરણાની યોગથી કેટલા બધા નિયમો સિદ્ધ થાય છે બહુ સમજદાર જેવી વાત છે જો કરવા હોય તો ભાવના આટલી ઊંચી ભાવી તો વળી પાછા આ પારો ડાઉન કેમ થઈ ગયો આ મિથ્યાત્મમાં ભય કેમ આવી ગયા એટલે કે બસ એ પરિણામોની એવી યોગ્યતા પરંતુ સમ્યક દર્શન ની હાજરીમાં જ બંધાશે તો અહીંયા આગળ અંતર મુહૂર્ત માટે જયારે તે સમ્યક્તમ નું એનું વમન થઈ જશે અને મિથ્યાત્મ ની ભૂમિકા ની અંદર આવી જશે તો એ અંતર મુહૂર્ત માટે એ તીર્થંકર પ્રકૃતિનો બંધ થતો નથી તીર્થંકર પ્રકૃતિની સત્તા તો છે પણ એ અંતર મુહૂર્ત માટે એને બંધ થતો નથી વળી પાછો ત્યાં જઈને અંતર મુહૂર્તમાં પર્યાપ્ત અવસ્થા થઈને વળી પાછો એનો બંધ થવાનો ચાલુ થઈ જાય છે હા એ પ્રમાણે બંધ થવાનો ચાલુ થઈ જાય જુઓ તો ખરા પરિણામોની કેવી વિચિત્રતા છે અહીંયાને સ્વરૂપ કેવું છે ત્યાં આગળ મારકાટ મચી રહે છે અને ત્યાં આગળ મારકાટ મચી રહી છે અને સમ્યક્ત્વની સાથે તીર્થંકર પ્રકૃતિનો બંધ પણ ચાલ્યો છે જુઓ આ કેવી કુદરતી વ્યવસ્થા છે અને અહીંયા આગળ કહે છે કે એ ક્યારે તો કહે છે કે એ પ્રમાણે પછી જ્યારે આવશે અને એ પ્રમાણેની આખી બધી વ્યવસ્થા છે એના ઉદયગત એની જ્યાં સુધી બંધાય છે એની પછી ચર્ચા કરીએ છીએ ત્યાં સુધી એનો બંધ થશે એ પ્રમાણે હવે જુઓ આમ અહીંયા આગળ કીધું કે બીજી નરકનો જીવ અને ત્રીજી નરકનો જીવ બરાબર કે નહીં હવે સાંભળજો એક થી સાત નરક એક એક નરક માં કેટલા કેટલા નારકી છે કેટલા છે અસંખ્યાત અસંખ્યાત નારકી ત્યાં આગળ જોવામાં આવે છે હવે એક એક નરક માં અસંખ્યાત અસંખ્યાત નારકી છે એમાં સમ્યક દ્રષ્ટિ કેટલા છે તો કે સમ્યક દ્રષ્ટિ પણ અસંખ્યાત છે અને તીર્થંકર પ્રકૃતિ ની સત્તા વાળા કેટલા છે તો કે છે કે પહેલી બીજી અને ત્રીજી એટલે ત્રણેય નરકની અંદર તીર્થંકર પ્રકૃતિની સત્તાવાળા અસંખ્યાત અસંખ્યાત સમ્યક દ્રષ્ટિ તીર્થંકર પ્રકૃતિની સત્તાવાળા નારકી ત્યાં આગળ જોવામાં આવે છે ત્યાં આગળ એ પ્રમાણે મિથ્યા દ્રષ્ટિ પણ પડેલા છે ત્યાં આગળ સમ્યક દ્રષ્ટિ પણ પડેલા છે અને સમ્યક દર્શન થયું હોય અને તીર્થંકર પ્રકૃતિ બાંધીને આવ્યા હોય તો કે એવા જીવો પણ ત્યાં આગળ જોવામાં આવે છે ખ્યાલ આવે છે કે નહીં આવી એક વ્યવસ્થા જોવામાં આવે છે તો ત્રીજી નરકથી નીકળીને એ જીવ અહીંયા તીર્થંકર થઈને એટલે કહે છે કે મોક્ષે જશે એ પ્રમાણેની વ્યવસ્થા જેને કહેવાય જોવામાં આવે છે હવે બીજી વાત જેમ આવે છે ને ઉદાહરણ આપણે શ્રી કૃષ્ણનો જીવ ત્રીજી નરકમાં છે તો શ્રી કૃષ્ણનો જીવ આમ પાછો કર્ણાની યોગ નો વિષય નથી પરંતુ હા અત્યારે આપણે એમાં જવું નથી બરોબર કે મતલબ કે ત્યાં આગળ પહેલી નરક ની અંદર મિથ્યા દ્રષ્ટિ ઘણા બધા છે એમાંથી સમ્યક દ્રષ્ટિ ઓછા છે અને એમાં એ ઓછા તીર્થંકર પ્રકૃતિની સત્તા વાળા છે તો કે છે કે આવી રીતે બધા તો એ કેટલા છે તો કે બધા અસંખ્યાત 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 છે અને બધા મળીને પણ અસંખ્યાત છે અને સાતે નારકીઓ બધા મળીને અસંખ્યાત છે દેવો પણ બધા ઢગલો ભેગો કરી નાખે તો બધા અસંખ્યાત થશે એટલે અસંખ્યાત ના પણ અસંખ્યાત ભેદ છે
અત્યારે.
બરાબર. હવે જો અહીંયા આગળ વાત એ ચાલે છે કે પહેલી બીજી અને ત્રીજી નરકમાંથી નીકળીને આવી રીતે જે આપણે વાત ચાલી કે શ્રી કૃષ્ણનો જીવ, તો કહે છે કે શ્રી કૃષ્ણનો જીવ તો એ પણ અહીંયા આગળ ત્રીજી નરકમાં ગયો, એવા કોઈ સંકલેશ પરિણામ થયા? નારાયણનો જીવ હતો ને, નારાયણ પ્રતિનારાયણનો જીવ, તો કહે છે કે નારાયણ અને પ્રતિનારાયણના જીવ તો મરીને નિયમથી નરકમાં જ જાય છે, કહેવાનો મતલબ. અને તીર્થંકરનો જીવ આ પ્રમાણે જશે, જો જવાબ હશે તો એ પ્રમાણે. હવે જો અહીંયા આગળ કહેવા માંગે છે કે એ શ્રી કૃષ્ણનો જીવ ત્યાં આગળ જઈને હવે શું કરે છે, તો કહે છે કે એને પણ અંતર્મુહૂર્ત માટે એ અહીંયા આગળ સમ્યક્ત્વ ગમી ગયું, અને એ પ્રમાણે જેને કહેવાય કે બીજી ત્રીજી નરકની ત્રીજી નરકમાં તો એ ગયો, અને હવે જ્યારે નીકળશે ત્યારે આવતી 24મા 16મા તીર્થંકર તરીકે, નિર્મલ દેવ તરીકે એ તીર્થંકર તરીકે આવતા. રાજા શ્રેણીકનો જીવ છે કે નહીં? રાજા શ્રેણીકનો જીવ અત્યારે પહેલી નરકમાં છે, એ તો સાયિક સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા, તો એ તો ત્યાં આગળ સમજો કે અવિરત ધારા એ તીર્થંકર પ્રકૃતિનો બંધ, કારણ કે સાયિક સમ્યક દ્રષ્ટિ હોય પર્યાપ્ત અપર્યાપ્ત બંને અવસ્થાની અંદર એ બંધ કરશે, તો એ પ્રમાણે સમજો કે તેને એ ત્યાં આગળ જોવામાં આવે છે, અને આવતી 24ના પહેલા તીર્થંકર તરીકે એ જન્મ ધારણ કરે છે. ગજબની વાત છે, નારાયણ પ્રતિનારાયણનો જીવ ક્યારે પણ નરકમાંથી નીકળીને કોઈ નારાયણ અને પ્રતિનારાયણ નથી બનતા. નારાયણ પ્રતિનારાયણ ચક્રવર્તી આ બધા દેવગતિમાંથી જ આવે, સ્વર્ગમાંથી આવે છે, અને સ્વર્ગમાંથી જ આવીને અહીંયા આગળ એ પદવીના ધારક થાય છે, અને નારાયણ પ્રતિનારાયણ તો મરીને નરક જશે, અને આ તીર્થંકરનો જીવ તો કહે છે કે નરકમાંથી પણ નીકળીને કે તીર્થંકર બની શકે છે. એ કેમ? તો કે કેમ નહીં, એ કે આવી કે પ્રકૃતિની નિયમો છે એ પ્રમાણે. હવે જો અહીંયા આગળ હવે બીજી વાત, હવે આ તો નરકમાંથી નીકળીને આવેલા તીર્થંકરની વાત, હવે દેવગતિમાંથી, તો કે છે કે કોઈ આ મનુષ્ય ગતિનો જીવ હતો જેણે અહીંયા આગળ તીર્થંકર પ્રકૃતિનો બંધ કર્યો, અને તીર્થંકર પ્રકૃતિનો બંધ થયા પછી જો એ દેવગતિમાં જાય છે તો એ ક્યાં જશે? દેવગતિમાં ક્યાં જશે? દેવમાં પણ ઘણી બધી ફેસિલિટી છે, મતલબ કે એ પ્રમાણે છે ત્યાં આગળ, અને હા એ ભવંત્રિકમાં નહીં જાય. હા, અહીંયા આગળ કે છે કે એ ભવનવાસી વ્યંતર જ્યોતિષી, તો કે છે કે હલકી જાતનો દેવ થતો નથી, તો એ જશે તો ક્યાં જશે? તો કે છે કે વૈમાનિક દેવમાં જશે. વૈમાનિક દેવમાં ક્યાંથી ક્યાં સુધી જશે? વૈમાનિક દેવમાં ક્યાંથી ક્યાં સુધી જશે? એટલે પહેલા સ્વર્ગ થી લઈને સર્વાર્થ સિદ્ધિ સુધીના દેવમાં કશે પણ ઉત્પન્ન થઈ શકે. બરાબર. અને ત્યાંથી ચ્યુત થઈને એ અહીંયા આગળ મનુષ્ય પર્યાયમાં આવીને જેને કહેવાય ધારણ કરશે, એ મુનિપણું લઈને મોક્ષે જશે. વૈમાનિક દેવોની અંદર કેટલા તીર્થંકર પ્રકૃતિની સત્તાવાળા જીવો છે? દરેક વિમાનમાં કેટલા કેટલા છે? દરેક જગ્યાએ એમ નહીં બોલી દેવું પછી એટલે તરત જ બધામાં જવાબ આવે, નીચે આમામાં માં નહીં કરું. બરોબર કે નહીં? સાંભળજો, જે દેવગતિના જે વિમાનો છે ને એમાં એક સર્વાર સિદ્ધિને છોડીને બાકીના જે વિમાનો છે એ બધામાં તો અસંખ્યાત દેવો હોય, પરંતુ સર્વાર સિદ્ધિ એટલે કે વિમાની સંખ્યા જ સંખ્યા યોજન છે, તો એમાં તો સંખ્યાત જ દેવ હોય. હા સાંભળજો બરોબર, એટલે સમુચ્ચય રૂપે ભલે બધા સાંભળ્યું હોય પણ એમ નથી, એટલે આ પ્રમાણેની વ્યવસ્થા છે. તો કે સર્વાર સિદ્ધિની અંદર દેવ જ સંખ્યાત છે, પણ બધા સમ્યક દ્રષ્ટિગત, અને એની અંદર એ પ્રમાણે સંખ્યાત હશે, પણ બીજી બધી જે જગ્યાએ જે છે તો કે દરેક જગ્યાએ અસંખ્યાત અસંખ્યાત દેવ કે જે તીર્થંકર પ્રકૃતિની સત્તા વાળા ત્યાં આગળ જોવામાં આવે છે. સમજો, એક બીજી વાત વાંચવામાં આવી કે જેમ દાખલા તરીકે શ્રી કૃષ્ણનો જીવ છે ને, તો જેને કહેવાય કે કહ્યું કે એકવાર મિથ્યાત્વમાં આવશે અને પછી નરકની અંદર જશે અને નરકમાં પાછું સમ્યક્ત્વ ધારણ કરશે, તો કહે છે કે એ હવે ફરીથી પાછો મિથ્યાત્વમાં નહીં આવે. હા, એ પ્રમાણે જેવા નિયોગ છે કેટલા, બીજા અન્ય જે હોય એની વાત નથી, તો એની અંદર તો અનેક વાર એ પડી શકે છે, પાછો ઉભો થઈ શકે છે, એના બી બધા માપ આપેલા છે, કહેવાનો મતલબ પલ્યનો અસંખ્યાતનો ભાગ ને એ પ્રમાણે બધી વાતો આવેલી છે, એને આપણે ગૌણ કરો. તો આ પ્રમાણેના કેટલાક વ્યવસ્થિત નિયમો છે કે શું શું બને, અને દેવગતિનો જીવ પણ આ પ્રમાણે આવીને અને એ પ્રમાણે જેને કહેવાય તીર્થંકર બનીને મોક્ષે જશે. હવે મનુષ્ય આયુ અને તિર્યક આયુનો બંધ થાય તો હવે એ બધા ભાઈઓની શું દશા થશે? તો કે મનુષ્ય આયુ અને તિર્યક આયુનો જેને બંધ થઈ જાય તો કે છે કે તેને તીર્થંકર પ્રકૃતિનો બંધ થતો નથી. શું કીધું? એક વખતના માટે નરકાયુનો બંધ થઈ જાય તો એને એ તીર્થંકર પ્રકૃતિનો તો સમ્યક્ત્વ થયા પછી બંધ થઈ શકે છે, પરંતુ મનુષ્યાયુ અને તિર્યંચાયુનો જો બંધન થઈ જાય તો ભલે સમ્યક્ત્વ થઈ જાય, તો સમ્યક્ત્વ થયા પછી પણ એને તીર્થંકર પ્રકૃતિનો બંધ થતો નથી. આમ કેમ? કારણ કે આપણે પહેલા જોઈ ગયા કે તીર્થંકરનો જીવ બે જગ્યાએથી આવશે. જો કર્ણાનયોગ શું બતાવે ખબર ને? કર્ણાનયોગ જિનેન્દ્ર ભગવાનના જ્ઞાનની ઘોષણા કરે છે કે સર્વજ્ઞ ભગવાને એમના જ્ઞાનમાં વસ્તુનું સ્વરૂપ જે પ્રમાણે જોયું છે કસેથી પણ બાધા નથી પહોંચતી. સર્વજ્ઞ પ્રત્યે શ્રદ્ધા થાય છે. આ પ્રમાણે કસેથી કોઈ બી જગ્યાએથી કોઈ નિયમ તૂટતો હોય તો કે છે કે એવું કસે બનતું નથી. બિલકુલ તમારે મેચિંગ કરવું હોય તો તમે જગતના જીવો અહીંયા આગળ સર્વજ્ઞ ભગવાન કહે છે તમે મેચિંગ કરી શકો છો. કોઈ એક કથન કીધું અને અહીંયા આગળ કોઈ બાધા પહોંચી એવું ક્યારે અહીંયા આગળ કથનની અંદર થતું નથી. એ પ્રમાણે જેને કહેવાય કે વ્યવસ્થા જોવામાં આવે છે. એક બીજી વાત, તીર્થંકર પ્રકૃતિનો જેને બંધ થશે એના પરિણામોની અપેક્ષા એ વાત કરીએ તો છ પ્રકારની જે લેશિયા કહી છે ને, છ પ્રકારની, તો છ પ્રકારની લેશિયા છે એની અંદર ચોથા ગુણ સ્થાને કેટલી લેશિયા જોવામાં આવશે? ચોથા ગુણ સ્થાને છ લેશિયા જોવામાં આવી શકે છે. તો એની અંદર કૃષ્ણ અને નીલેશિયાના જયારે પરિણામ હશે ત્યારે તીર્થંકર પ્રકૃતિનો બંધ નહીં થાય. હવે આવા કેટલાક કેટલાક નિયમો છે એ પ્રમાણે કૃષ્ણ અને નીલેશિયાની અંદર એ પ્રમાણે તીર્થંકર પ્રકૃતિનો બંધ જોવામાં આવતો નથી. હવે જુઓ આગળ વાત. હવે એ જે તીર્થંકર નો જીવ જે છે જે નરકમાંથી નીકળીને જે આવવાનો છે, તો અહીંયા નરકમાંથી જ્યારે નીકળીને આવશે અહીંયા આગળ ગર્ભ ધારણ કરશે તો કહે છે કે એની પહેલા એટલે કે છ મહિના પહેલા નરકની અંદર એનો ઉપસર્ગ દૂર થઈ જાય છે. અરે ભાઈ, જયારે ગર્ભમાં આવે છે એની પહેલા છ છ મહિના અહીંયા આગળ દેવો દ્વારા રત્નોની વરસાદ થતી હોય અને ત્યાં એને દંડા પડે તો કે છે કે એવા નિયમો ના હોય. ખ્યાલ આવે છે કે નહીં? ક્યાં નો અંદર અત્યારે તમારે પાર્લાની અંદર રત્નોની વરસાદ થાય છે કે નથી થતી? અરે થાય છે કે નથી થતી? પ્રતિષ્ઠા ક્યારે છે? અને એના ગર્ભમાં આવે એના છ મહિના પહેલા દિવસમાં ત્રણ વાર અથવા ચાર વાર બે વાત આવી છે તો કે છે કે 3.5 કરોડ 3.5 કરોડ રત્નોની વરસાદ જોવામાં આવે છે. ખ્યાલ આવે છે કે નહીં? આ તમારા આખે કસેથી તમે જોશો બરોબર કે નહીં? તો એ પ્રમાણે આપણે માઇન્ડ ચિત્તમાં એ બનાવી દેવું. કયા ભગવાનની પ્રતિષ્ઠા? બરોબર કે નહીં? હા, તે જે તમારી નગરી હોય એમની હસ્તિનાપુર. હા, તમે આ પાર્લર નું એડ્રેસ બંધ કરી દો, ચપડો મારી દો, અને લખવું હોય તો કૌંસમાં લખો પાર્લા અને મૂળમાં લખો હસ્તિનાપુર. બરોબર ને? તો અહીંયા આગળ કે છે કે હસ્તિનાપુર નગરી છે અને એની અંદર વર્તમાનની અંદર દિવસમાં 3.5 કરોડ 3.5 કરોડ 3 થી 4 વાર અહીંયા આગળ કહે છે કે રત્નોની વરસાદ થઈ રહી છે. ખ્યાલ આવે છે કે એ પ્રમાણે આપણે સમજવું. હવે જો આગળ તો એ પ્રમાણે ત્યાં આગળ એવા વિશેષ મતલબ કે એ પ્રમાણે જોવામાં આવે છે વિશેષતા કે એને 6 મહિના પહેલા એ પ્રમાણે મતલબ કે ઉત્સર્ગ દૂર થઈ જાય. અને દેવોમાં શું થતું હશે? દેવોમાં કે દેવોની અંદર પણ જયારે અહીંયા આગળ જયારે એને જન્મ લેવાનો હોય એની પહેલા જેમ સામાન્ય દેવોને માળા મુરઝાઈ જાય છે ને, મંદાર માળા મુરઝાઈ જાય છે, તો કે જે તીર્થંકર પ્રકૃતિની સત્તા વાળો હોય ને અહીંયા આગળ આવવાનો હોય તો કે છે કે તેની મંદાર માળા મુરઝાતી. હા, એ પ્રમાણે બધી વિશેષતાઓ જેને કહેવાય કે પ્રકૃતિની અંદર જોવામાં આવે છે. હવે આગળ, હવે અહીંયા આગળ જોવું. હવે એ જે તીર્થંકર નો જે જીવ જે છે, હવે એ તીર્થંકર પ્રકૃતિ જે બંધ થાય છે એ તીર્થંકર પ્રકૃતિનો બંધ 16 કારણ ભાવના ભાવોમાં તીર્થંકર પ્રકૃતિનો બંધ થાય છે. બરાબર? હવે સમજો, ઉત્કૃષ્ટ બંધ કોણ કરે છે? તીર્થંકર પ્રકૃતિની તીર્થંકર પ્રકૃતિનો ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ કોણ કરે છે? આ પ્રશ્ન બોલો, કયા કયા સ્વર્ગમાં જવા વાળો કરતો હશે? મને વિશ્વાસ હતો અહીંયા કે આ જવાબ આવશે. હવે સાંભળજો, હવે 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 ગુરુદેવ શ્રીના એ વચન યાદ રાખજો કે જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય, તીર્થંકર પ્રકૃતિ બંધાય, તો કે જૈન છે. અને હવે કયું જૈન છે આપણે અહીંયા આગળ આગમના માધ્યમથી સમજશું. સમજજો જરા, એ તો આપણે ઘણી વાર સાંભળ્યું છે. 148 કર્મની પ્રકૃતિના વિષ્કુમ કીધો ને, કેવાનો હતો 148 થી 148 કર્મની પ્રકૃતિ આ બધું વિષ્કુમ છે. અને કહે છે કે અહીંયા આગળ આ ભાવ ઝેડ છે. કયો? તીર્થંકર પ્રકૃતિ જે ભાવ થી બંધાઈ છે તે ભાવને અહીંયા આગળ વિષ્કુમ કીધું, ઝેડ કીધું. જગતના જીવને એનો મહિમા આવે છે. સમ્યક દ્રષ્ટિ અહીંયા આગળ કહે છે કે કેવું ઝેડ છે એ અમે આગળના આલોકમાં બતાવીએ છીએ. અહીંયા આગળ પ્રશ્ન એ હતો કે તીર્થંકર પ્રકૃતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કોણ કરે છે? તો કે તીર્થંકર પ્રકૃતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ દેવગતિમાં જવા વાળો જીવ કરતો જ નથી. જે તીર્થંકર પ્રકૃતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કોણ કરે છે? તો કે છે કે અવિરત સમ્યક દ્રષ્ટિ મનુષ્ય ગતિનો જીવ નરક જવાને જ્યારે સન્મુખ હશે ત્યારે એને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે. હવે એના માટે હા જરા થોડું ધૈર્ય રાખજો. હા, ગોમટ સાર કર્મકાંડ ની અંદર 134-136 ગાથા ની અંદર આનું વિવેચન આવેલું છે. પ્રકૃતિના કેવા નિયમો છે કે મનુષ્ય આયુ, દેવ આયુ અને તિર્યંચ આયુ. મનુષ્ય આયુ, દેવ આયુ અને તિર્યંચ આયુ. તો કે છે કે આ જે ત્રણ આયુનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કોણ કરશે? જેને કસાયની મંદતા હશે તેને થશે. મનુષ્ય આયુ ત્રણ આયુ લીધી, મનુષ્ય આયુ, દેવ આયુ અને તિર્યંચ આયુ. કહે છે કે આ ત્રણ આયુનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કોણ કરે છે? કે આ ત્રણ આયુનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તો કહે છે કે કસાયની મંદતાના પરિણામની અંદર ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જોવામાં આવે છે. અને 148 કર્મની પ્રકૃતિમાં ઓલી બે છોડી દેજો, કોણ કરજો, ઓલી બંધાવવા વાળી નથી એ સમ્યક મુનિને હમણાં એમાં નથી જવું. જેટલી પણ બાકીની પ્રકૃતિઓ જેનો બંધ થાય છે તો કહે છે કે એ બધી સંકલેશ પરિણામોથી ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ થાય છે. શું કીધું? ત્રણ આયુને છોડીને બાકીની જે પ્રકૃતિઓ જે બંધાવા વાળી છે એની અંદર ચાહે પુણ્યની પ્રકૃતિ હોય, ચાહે તે પુણ્યની પ્રકૃતિ હોય કે ચાહે પાપની પ્રકૃતિ હોય, તો કે છે કે બધી પ્રકૃતિનો ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ તો કે છે કે પરિણામોની સંકલેશતાથી થાય. અને આ જે ત્રણ આયુનો ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ પરિણામોની મંદતાથી થાય છે. સાંભળજો, તીર્થંકર પ્રકૃતિ આહારક શરીર ને આહારક આંગો પાંગ આપણે જોયું હતું. તો તીર્થંકર પ્રકૃતિનો બંધ ઉત્કૃષ્ટ સ્થિતિ વાળો બંધ, ઉત્કૃષ્ટ સ્થિતિ વાળો બંધ ક્યાં થાય છે? તો કહે છે કે ચોથા ગુણસ્થાન વાળો અવિરત સમ્યક દ્રષ્ટિ મનુષ્ય એટલે કે નરક જવાને સન્મુખ હશે એ વખતે એના પરિણામોમાં સંકલેશતા જોવામાં આવશે. અને એ સંકલેશતાના કારણે એને તીર્થંકર પ્રકૃતિનો ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ જોવામાં આવે. ભલે પુણ્યની પ્રકૃતિ છે, 48 કર્મની પ્રકૃતિ તે પુણ્યની છે, અને બાકીની સમજો કે 100 પ્રકૃતિ છે તે કહે છે કે પાપ પ્રકૃતિ છે. અને 48 માં બીજી બી 20 સ્પર્શ રસ ગંધ વર્ણ વાળીની ગણી નાખો, એ બધી પુણ્ય પ્રકૃતિ છે, સર્વોત્કૃષ્ટ પુણ્ય પ્રકૃતિ. પણ અહીંયાથી ત્રણ આયુ બાદ કરી નાખો તો જેટલી પણ પ્રકૃતિ છે પુણ્યની તે બધાનો ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ અહીંયા આગળ કહે છે કે સંકલેશ પરિણામથી જોવામાં આવે છે. બોલ, હવે તને કોનો રસ છે તે બતાવ. સંકલેશ પરિણામથી પુણ્ય પ્રકૃતિ બંધાય, અને મંદ કસાયના પરિણામથી પાપ પ્રકૃતિ બંધાય. જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મૌની આવતી પાપ પ્રકૃતિ છે, કસાયની મંદતામાં પાપ પ્રકૃતિ પણ બંધાય, અને સંકલેશ પરિણામની અંદર પુણ્ય પ્રકૃતિ પણ બંધાય. સામાન્ય કથાને એમ આવે કે તમે શુભ ભાવ કરો તો પુણ્ય બંધાશે, અશુભ ભાવથી પાપ બંધાશે. આ બધા સામાન્ય કથાનો છે. પણ એની અંદર આપણે જઈએ તો વિશેષ રૂપથી આવી જ એક વ્યવસ્થા અને યોગ્યતા અંદરમાં ઘણી બધી એની બધા નિયમો છે તો એ પ્રમાણે અંદરમાં જોવામાં આવે છે. હવે સાંભળજો બરોબર, કારણ કે તીર્થ જો સાંભળજો, જે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા જે તીર્થંકર પ્રકૃતિનો બંધ કરશે, આહારક શરીર અને આહારક આંગો પાંગનો બંધ પણ સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા જ કરશે. કારણ થોડી એની વાત કરી હતી આપણે, તો આહારક શરીર અને આહારક આંગો પાંગ વાળો એક બીજું ઉદાહરણ લઈએ એટલે આપણને ખ્યાલ આવે. આહારક શરીર અને આહારક આંગો પાંગનો ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ ક્યાં થશે? તો કે સાતમા ગુણસ્થાન વાળા અસમત દશા વાળા મુનિરાજ જે છે તે છઠ્ઠાને સન્મુખ થશે. તો છઠ્ઠાને સન્મુખ થશે ત્યારે એમના પરિણામને સંકલેશ પરિણામ કહેવામાં આવશે, અને સાતમાથી આગળ જવા વાળા પરિણામને વિશુદ્ધ પરિણામ કહેવામાં આવશે. આ સંકલેશતા અને વિશુદ્ધ પરિણામ જે છે તે અપેક્ષિત છે. આગળ વાળાની અપેક્ષા એ પાછળવા વાળાને તેને કહેવાય સંકલેશ, અને પાછળવા વાળાની અપેક્ષા આગળ વાળા પરિણામ એને વિશુદ્ધ કહેવામાં આવે છે. કર્ણાનિયોગની અંદર સંકલેશતા અને વિશુદ્ધતાની આ બધી પરિભાષાઓ ચાલે છે. દ્રવ્યાનિયોગની અંદર સંકલેશ વિશુદ્ધનું ચેપ્ટર અલગ, અને કર્ણાનિયોગની અંદર સંકલેશતા વિશુદ્ધતાની અંદર કસાયની મંદતામાં પણ સંકલેશતા અને વિશુદ્ધતાના પરિણામના એવા ભેદ પડી જાય છે. કેવા એમ અહીંયા આગળ કહે છે કે સાતમા ગુણસ્થાન વાળા મુનિરાજ છે, જે છઠ્ઠા ને સન્મુખ છે એ વખતે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આરક શરીર આરક આંગો પાંગો થશે, સંકલેશ પરિણામ. અને અહીંયા આગળ નરક ને સન્મુખ જવા વાળા પરિણામ ને એ વખતે ના સંકલેશ પરિણામ હોય છે, તો એ વખતે તીર્થંકર પ્રકૃતિ નો ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ જોવામાં આવે છે.
સાતમા ગુણસ્થાન તો નિર્વિકલ્પ દશા છે, અભૂતિ પૂર્વક નો જે રાગ ચાલે એમાં સંકલેશ.
વાત એમ છે કે નિર્વિકલ્પ દશા છે, અભૂતિ પૂર્વક નો રાગ છે, એના પરિણામો ની અંદર પણ જો કર્ણાનુયોગ ની એક અલગ ભાષા છે, એના શબ્દો થોડાક અલગ આવશે. આચાર્ય દેવ તો એને ત્યાં આગળ કહે છે કે કસાય ની મંદતા વાળા પરિણામ, ત્યાં પણ નિર્વિકલ્પ એવા શબ્દનો પ્રયોગ ના કરતા ત્યાં કર્ણાનિયોગ તો એને કસાયની મંદતા વાળા પરિણામ કહે છે. એ પ્રમાણે હા ગુમણતાર ને બધાની અંદર આવેલું છે, અને એની અંદર કહે છે કે સંકલેશતા ને વિશુદ્ધતાના અનેક પ્રકારના ભેદ પડી જાય છે, અને એ ભેદની અંદર કેટલાક પાઠની અંદર એ રીતે જોવા મળે. આપણે માં વધારે નથી જવું, એક સામાન્ય સામાન્ય જે જે વિષય છે એને સામાન્ય રૂપથી સમજીએ. કઈક વિષય એટલા માટે છેડવામાં આવે છે કે આ જીવને સમજો અજ્ઞાની ને આ તીર્થંકર પ્રકૃતિ નો બહુ રસ ચડેલો હોય છે, બહુ સમજવા જેવું. જ્ઞાની ધર્માત્મા ને તો રંચ માત્ર રસ નથી, તીર્થંકર પ્રકૃતિ નો રસ ચડ્યો છે. કારણ કે એને જેને સમજો એને બાંધવાનો જેને ભાવ છે તે બંધને સારો ગણે છે. જે તીર્થંકર પ્રકૃતિ ને બાંધવાનો ભાવ સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા ને ક્યારે હોતો નથી, અને જેને બાંધવાનો ભાવ છે કે એને જે આવી વાસના પડી છે કે મને બંધાય, તો કે છે કે બંધને સારું સમજે છે, અને જે બંધને સારો સમજે એ કદી એ મોક્ષને સારો સમજી શકતો નથી. વિચાર કરો, ખ્યાલ આવે છે કે આનાથી કેટલું વિષય કે તને આ છે એનો મોહ છે વ્યામો છે, તો કે જો આ પરિણામોની વિચિત્રતા જે અહીંયા આગળ જ્ઞાની ધર્માત્મા ને આગમ જ્ઞાન છે તો જોવે છે. અહીંયા આગળ સર્વજ્ઞ ભગવાનની વાણીમાં એ પ્રમાણે આવ્યું છે કે અરે અહીંયા તો આવી જાતના પરિણામો પણ ત્યાં આગળ જોવામાં આવે છે. જો તો ખરાબ આવી રસ્તા જોવામાં આવે છે, એક ગજબ છે. એક બાજુ એમ કહેવાય કે તીર્થંકર પ્રકૃતિ નો બંધ કોને થાય, તો ષોડશ કારણ ભાવના કેટલી ઊંચી ભાવના છે. જયારે બંધ થાય છે તો આવી ઊંચી ભાવના ને થશે, પણ ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ થશે તો આવા સંકલેશ પરિણામ થશે. આ બધું બેલેન્સ વાળું સમજવું પાછું, એટલે ગણિત માં તમે પાછા ઊંચાઈ લઈ જાઓ છો, ગણિત માં પાછું તમે પછાડી જાઓ છો, તો કે છે ગણિતમાં એ બધું ગણિત વાળું સમજવું પડે આપણે, બરોબર કે નહીં. હવે જો અહીંયા આગળ હવે એ જે અહીંયા આગળ બંધ થશે, તો કે છે કે એ રીતે અહીંયા આગળ બંધ જોવામાં આવશે, તો ઉત્કૃષ્ટ બંધ કેટલો જોવામાં આવશે, તો અહીંયા આગળ કહે છે કે 8 વર્ષ અને 1 અંતર્મુહૂર્ત કમ અને 2 કોટી પૂર્વ અધિક 33 સાગર નો બંધ જોવામાં આવશે. હવે આ બધું શું છે, તો કે છે કે અહીંયા આગળ કોઈ જીવ હોય 8 વર્ષ અને અંતર્મુહૂર્ત ની અંદર સમ્યક્ત્વ ધારણ કરે, 1 કોટી પૂર્વ નું આયુ પૂરું કરે, મનુષ્યમાંથી 33 સાગર માં પછી ત્યાં આગળ તરવાર સિદ્ધિમાં જાય, ત્યાંથી આયુ પૂરું કરીને અહીંયા આગળ 1 કોટી પૂર્વ ને અહીંયા આગળ મનુષ્ય પર્યાય ધારણ કરે, તો એ પ્રમાણે બધો ભેગો થઈને એવી રીતે એનો કાળ ગણવામાં આવ્યો છે. આવે છે કે નહીં, એ પ્રમાણે બધી ગણતરી કરી છે. હવે જો જે તીર્થંકર નો જે જીવ છે, તો એ તીર્થંકર નો જીવ અહીંયા આગળ વાત કરી કે જયારે ગર્ભમાં આવે એની પહેલા અહીંયા 6 મહિના પહેલા રત્નો ની અહીંયા આગળ વસા જોવામાં આવે, અને પછી અહીંયા આગળ જેને કહેવાય ગર્ભમાં આવે અને એનો જન્મ થાય, તો એ જે તીર્થંકર નો જે જન્મ થાય છે, તો એક જગ્યાએ તો વાંચવામાં આવ્યું કે 5 કલ્યાણક વખતે કહે છે કે અંશિક આનંદ જોવામાં આવે છે. એમ પણ વાંચવામાં આવ્યું કે ભાઈ જન્મ થાય છે ત્યારે જગતના જેટલા પણ જીવો છે નારકીના પણ જીવો કેમ ના હોય, તો કે બધાને એ વખતે આંશિક આંશિક એટલે આપણો ઓલો આનંદ નહીં, વાસ્તવિક આનંદ ની વાત નથી. એક જેને કહેવાય કે એટલો આ વ્યવસ્થા એવી હોય કે એટલો એને તાતાનો ઉદય ત્યાં આગળ જોવામાં આવે છે, એવું જ આશ્ચર્ય એવી જ જેને કહેવાય કે એવા વિશેષ યોગ્યતાઓ જોવામાં આવે છે. હવે એ જે તીર્થંકર નો જે જીવ છે, હવે એ તીર્થંકર ના જીવ ની વિશેષતા, હવે બાળક થઈ ગયો, હવે આ બધું બંધ થયું, અને એનો ઉદય તો ક્યાં આવશે, એનો ઉદય 13મા ગુણસ્થાન માં આવશે, અને પછી ક્યાં સુધી રહેશે, 13મા આવશે, 13 અને 14 બંને, બરોબર ને. હા તમને એક બીજી વચ્ચે વાત કહી દઉં, 13મા અને 14મા બંને ગુણસ્થાન ની અંદર તીર્થંકર પ્રકૃતિ નો ઉદય જોવામાં આવે છે. સમોસરણ છે ને, સમોસરણ એ સમોસરણ કઈ તીર્થંકર પ્રકૃતિ નું ફળ નથી, એ સાંભળી લેજો. એક બીજી વાત સાંભળજો, તીર્થંકર પ્રકૃતિના ઉદયમાં સમોસરણ ની રચના થતી નથી, કારણ કે તીર્થંકર પ્રકૃતિ નો ઉદય તો 14મા ગુણ સ્થાને પણ છે, પણ ત્યાં સમોસરણ નથી. પોઈન્ટ સમજાય છે? એક 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 ચીજ. તો તીર્થંકર નો જીવ હવે ઉદય તો 13મે ચાલુ થાય છે. તીર્થંકર પ્રકૃતિ નો ઉદય 13મા ગુણ સ્થાને ચાલુ થાય છે તો એની પહેલા જે અનેક વિશેષતા એ બાળક જન્મ લે છે, તો જન્મની સાથે જન્મની પહેલા અને એ પ્રમાણે બધી જે વિશેષતા જોવામાં આવે છે એ બધું શું છે? તો કે છે કે જન્મની પહેલા જે વિશેષતા જોવામાં આવે છે, તો કે છે કે એ બધી વિશેષતાઓ તો દેવો દ્વારા રચિત જોવામાં આવે છે, એવી જે જેને કહેવાય પ્રકૃતિના નિયમ પ્રમાણે યોગ્યતાઓ હોય છે. અને જન્મની સાથે અનેક પ્રકારની જ્યારે તીર્થંકર પ્રકૃતિનો બંધ કર્યો હોય છે એ જ વખતે એને વિશિષ્ટ બીજી પણ નામ કર્મની અને બીજી પણ કેટલીક પુણ્ય પ્રકૃતિનો પણ બંધ કર્યો હોય છે, તો એ બધું ફળ અહીંયા આગળ જ્યારે બાળકથી લઈને એ જે જોવામાં આવે છે એની ગ્રહસ્થ દશામાં ઇત્યાદિ વગેરે, તો એ બધું ફળ એને જોવામાં આવે છે. તીર્થંકરના ઉદયમાં સાંભળજો, એની ગ્રહસ્થ દશામાં ચાલતું પુણ્ય એ તીર્થંકર પ્રકૃતિનું ફળ નથી, પણ તીર્થંકર પ્રકૃતિની સાથે બંધાવા વાળી બીજી વિશિષ્ટ પુણ્ય પ્રકૃતિનું એવું જાતનું સાતા વગેરેનું ફળ જોવામાં આવે છે. બારના સંયોગો તો બધા એ સાતાના નો કર્મ કહેવામાં આવે છે. પોઈન્ટ સમજાય કે મને? મતલબ કારણ કે એનો ઉદય તો ક્યારે આવશે? એનો ઉદય તો ત્યાં આગળ 13મા ગુણ સ્થાને આવે છે, અને એની પહેલા જે પ્રમાણે તીર્થંકરના શરીરને તો કહે છે કે સફેદ બ્લડ હોય છે, તો કે એની અંદર તીર્થંકર પ્રકૃતિનો ઉદય નથી, એવી જ એના શરીરના પરમાણુની રચના હોય છે. પછી ગુરુદેવશ્રીના પ્રવચનમાં વાંચ્યું છે એટલે કે તીર્થંકરના જીવને જન્મથી જ પરમ ઔદારિક શરીર હોય છે. આમ તો વાંચ્યું છે આપણે, હા હા, આમ તો વાંચવામાં એ પ્રમાણે આવ્યું કે તીર્થંકર ના જીવ જયારે અહીંયા 12મા ગુણ સ્થાન પછી જયારે એક સામાન્ય કેવલી થાય તો 13મા ગુણ સ્થાને અહીંયા આગળ જેને કહેવાય કે ઔદારિક શરીર માંથી પરમ ઔદારિક, બરાબર ને? તો કે છે કે અહીંયા પરમ ઔદારિક શરીર તો ત્યાં 13મા ગુણ સ્થાને જોવામાં આવે, પરંતુ એ પ્રમાણે અહીંયા આગળ એ પ્રમાણેનું પણ કથન મતલબ કર્યું છે કે શરીરનું એ પ્રમાણે જેને કહેવાય કેવી વ્યવસ્થા છે ઇત્યાદિ વગેરે એ પ્રમાણે જોઈને એ પ્રમાણેની વાત કરેલી છે. તો અહીંયા આગળ કહે છે કે એ પ્રમાણે જે બીજી બધી વિભૂતિઓ છે વરજ વૃષભ નારાસનન અને એ પ્રમાણે ઇત્યાદિ વગેરે સમચતુર સંસ્થાન તે તીર્થંકરોને બીજી અન્ય કેટલીક પ્રકૃતિનો ઉદય ત્યાં આગળ જોવામાં આવે છે, તે બીજા બધા કેવડીને હોય જ એવો અહીંયા આગળ નિયમ નથી. આ બધી વિશેષતાઓ એને જોવામાં આવે છે. પછી અહીંયા આગળ કહે છે કે જ્યારે જન્મ લે છે, જ્યારે અહીંયા આગળ જન્મ લે છે અને આપણે સાંભળ્યું છે કે અહીંયા આગળ હવે શું થશે કે સૌ ધર્મ ઇન્દ્ર એને ત્યાં આગળ લઈ જાય છે પાંડુશિલામાં, અને પછી હવે આહાર અને અરીસેની વ્યવસ્થા હોય છે. આહારની વ્યવસ્થા કોણ કરશે? તમારે ભાઈ કરવી પડશે. તમે ત્યાં પાંડુશિલા પર જશો એટલે એના અંગૂઠાની અંદર એ 12 તીર્થંકરના અંગૂઠાની અંદર તમારે અમૃત ભરવું પડશે, અને એ પછી એ અમૃત ચૂસી ચૂસીને 12 તીર્થંકર મોટો થાય છે, અને ગ્રહસ્થ દશાની અંદર એના આહાર અને વસ્ત્રભૂષણની વ્યવસ્થા દેવો દ્વારા કરવામાં આવે છે. અને પછી જ્યારે મુનિ અવસ્થા આવી જશે ત્યારે પછી એક દેવોને પણ એલાઉડ નથી. તો પછી એક એક એની વ્યવસ્થા એક એક એની યોગ્યતા કોની હોય છે? તો કે એ બધી યોગ્યતા એવું ભાગ્ય એક છે કે અહીંયા આગળ શ્રાવકના જીવને મતલબ કે અહીંયા આગળ મનુષ્ય ગતિના જીવને એ જોવામાં આવે છે. મુનિ દીક્ષા ધારણ કરે છે, મુનિ અવસ્થામાં આહારની વ્યવસ્થા મનુષ્ય ગતિનો જીવ કરે છે, એની પહેલા ગ્રહસ્થ અવસ્થાની અંદર દેવ ગતિનો જીવ એની જેને કહેવાય એ પ્રમાણે આહાર અને એ બધા વસ્ત્ર વગેરેની વ્યવસ્થા એ તીર્થંકરના જીવને જોવામાં આવે છે. એ પ્રમાણે જેને કહેવાય કે બીજી બધી ઘણી બધી વાતો છે, દાખલા તરીકે તીર્થંકરનો જીવ હોય ગ્રહસ્થ અવસ્થામાં હોય ત્યાં સુધી એના ઘરમાં કોઈનું મરણ થતું નથી. હા, જ્યાં સુધી ગ્રહસ્થ અવસ્થામાં છે ત્યાં સુધી એનું મરણ થતું નથી. તીર્થંકરના જીવને આહાર તો હોય છે પણ નિહાર હોતો નથી. ખ્યાલ છે કે નહીં? તીર્થંકરનો જીવ જન્મની સાથે અહીંયા આગળ 3 જ્ઞાનના ધણી હોય છે, અને અહીંયા આગળ મુનિ દીક્ષા અંગીકાર કરે ત્યારે એને મનપરી જ્ઞાન પ્રગટ થઈ જાય છે. તીર્થંકરના જીવને સમજો, તીર્થંકરનો જીવ જ્યારે મુનિ દીક્ષા અંગીકાર કરે છે ત્યારે એને પીછી કમંડલ જોવામાં આવતા નથી. કેમ? એ તો આપણે જે બતાવીએ ને પ્રતિષ્ઠાની અંદર, તો કે છે કે આ તીર્થંકર ભગવાન મતલબ કે આ મુનિરાજનો જીવ છે એનું મતલબ કે એનું જ્ઞાન કરાવવા માટે એ પ્રમાણે રાખવામાં આવે છે. કારણ કે એની બધી પ્રતિમાઓ સરખી હોય તો આપણને ખ્યાલ ના આવે કે આ કઈ અવસ્થામાં છે, એટલા માટે એ મૂકવામાં આવે છે. અહીંયા આગળ કહે છે કે અહીંયા આગળ આહાર મતલબ અહીંયા આગળ જે કહેવામાં આવે છે ને પીછી અને કમંડલ, કારણ કે અહીંયા આગળ એના શરીરની રચના જ એવી હોય છે કે પરસેવો વગેરે જેને કહેવાય કે, અને નિહાર પણ, પરસેવો બી નથી હોતો અને અહીંયા આગળ નિહાર વગેરે પણ હોતા નથી, એટલે કહે છે કે અહીંયા આગળ શુદ્ધિના ઉપકરણની જરૂર નથી, એટલા માટે કમંડલું નથી. અને એમના નિમિત્તે કોઈ પણ જીવને બાધા પહોંચતી નથી, માટે પીછીકાની પણ જરૂર પડતી નથી. ચાલો છે કે નહીં? આવી કેટલીક કેટલીક વિશેષતાઓ છે, સમયથી થઈ ગયો છે. આ પ્રમાણે જયતીબેને કીધું તું કે તમે તીર્થંકરનું પણ લેજો, પછી મહોત્સવનું પણ લેજો, તત્વ પણ લેજો, વૈરાગ્ય પણ લેજો. આટલું બધું લાંબુ લિસ્ટ આપી દીધું તો હું પોતે ભયમાં આવી ગયો કે મારે આમાંથી આ કેટલું લેવાનું. ઘણો ઉત્સાહ છે ને, બરાબર કે નહીં? એ પ્રમાણે શ્રુતનો ઘણો ઉત્સાહ છે. તો મેં કીધું કે થોડું થોડું આપણે એ પ્રમાણે, મને પ્રસંગો પાર એ પ્રમાણે આપણે ચર્ચા કરી. અવશ્ય તમે પણ મહાપુરાણ છે, આદિપુરાણ છે ઇત્યાદિ વગેરે, અત્યારે પ્રસંગ છે, અત્યારે આપણા ભાવ બન્યા હોય, અત્યારે આવા જ પ્રસંગમાં વંચાય, વળી પાછી પ્રતિષ્ઠા પતે એટલે આપણા પાછા બધા શું થઈ જઈશું, કેવા થઈ જઈશું આપણે? તો કે આપણે નથી થવાનું, સાંભળજો બરોબર, અને કોઈ નથી થવાનું, પણ વાંચી આપણે એવા ન થઈએ એવી તકેદારી આપણે રાખવાની છે. તો આવી ટાઈપના ગ્રંથોનો પણ આપણે અવશ્ય સ્વાધ્યાય કરવો, જેનાથી પરિણામ નિર્મળ બને છે. જગતના જીવોની શું કેવા પરિણામોની કેવી વ્યવસ્થા હોય છે એનું આપણને અહીંયા આગળ